ಚಿಕ್ಕಪ್ಪ ತಕೋಬೋದ? ಏನ್ ಹಜಾರೋ ರೂಪಾಯಿ ಏಕ್ ದಿವಸ ಚಂದ್ರಶೇಖರ್ನೆ ಏವೋ ಅಂತರ್ನಾಥಯೋ ಕೆ ಥೋಡಾ ದಿವಸ ಆವೆ ತಾರೇ ಬ್ರಹ್ಮಲೀನ್ થવાનું છે એટલે ભગવાનની પાસે જવાનું છે. કઈ વાંધો નહીં, એને શું લેવાનું હતું પાછળ? પણ એમનું મન પેલા પુસ્તકોમાં ગયું કે હું જતો રહીશ, પછી આ પુસ્તકોનું શું થશે, ગ્રંથોનું શું થશે? એટલે એક શિષ્યને બોલાયો કે જો હવે મારો અંતકાળ નજીક આવ્યો છે, હું સમાધિ લેવાનો છું, એ મારા ગયા પછી આ પુસ્તકોની શી દશા થશે, માટે જીવતા જ મારે આની વ્યવસ્થા કરવી છે. એટલે પેલા શિષ્ય કહું કે મહારાજ, નજીકમાં ઉજ્જૈન છે, ઇન્દોર છે, એની લાયબ્રેરીમાં આપણે આ ચોપડીઓ આપી દઈશું. એટલે જે કોઈ યોગ્ય માણસ હશે એ બિચારો વાંચશે અને એને એમનો લાભ મળશે. કે હા, એવું કરીએ તારે, તો બાંધો ચોપડીઓ બાંધો લઈ જ જાઓ. આજે 15-20 મજૂરો બોલાવ્યા, એટલી બધી ચોપડીઓ, મોટા મોટા પોટલા બાંધ્યા, બધી ચોપડીઓના પોટલા બંધાઈ ગયા. 15-20 મજૂરોના માથે પોટલા મૂક્યા અને પેલો શિષ્ય મોર ચક્કાના સ્ટેશન તરફ જવા લાગ્યો, એટલે મહારાજ બોલ્યા, એ ઉભારો ઉભારો ભાઈ, અહીં આવો જરા, આપણે ધારો કે એમને ચોપડીઓ આપી તો દઈએ, પણ નોકરે નારાયણ અને મારું આયુષ્ય વધી જાય અને મારે એ ચોપડી વાંચવી હોય તો પછી શું ખાય? કે બાપજી, એ તો આપણને જયારે જુએ ત્યારે આપે, અને ના આપે તો ના કેમ આપે? પણ ના આપે કે નહીં મળે તો શું કરવું? આપણે લખાણ કરાવી લેવું પડે. હા, એમની પાસે 10 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરાવી લો કે અમે આ ચોપડીઓ આપીએ છીએ, જયારે અમારે જરૂર હોય ત્યારે તમારે અમને આ ચોપડી આપવી, અને જો સહી બરાબર કરાવજો. હા, જવાબદારી વ્યક્તિની કે હા બાપજી, આવું લખાણ કેમ કરવું તે લખાયું. બાપજીને સંતોષ થયો, ચાલવા માંડ્યા. પાછું તો પાછો આવો કે શું છે બાપજી? કે ધારો કે એ આપણને લખી આપે અને છતાંય ના આપે તો આપણે શું કરવું? તો આપણે ફરિયાદી કરવાની, બીજું શું વળી? કે અમને લખાણ છે ને મને આપતા નથી, માટે ફરિયાદી કરવી. એટલે કોર્ટમાં જવાનું વાસ્તો, એટલે આપણે તારીખો પડે એટલે ફેરા જવા પડે. ઓ તારી ને હું આ તો એકની બીજી ઉપાધિ. ચંદ્રશેખર સ્વામી કે છે, આ પુસ્તકોની આસક્તિએ 4 દિવસ સુધી મને ધ્યાન ના ધરવા દીધું, ભગવાન સ્મરણ ના કરવા દીધું, ભોજનમાં સ્વાદ ના આવવા દીધો, રાતે ઊંઘ મારી ઉડી ગઈ કે આ ચોપડીઓનું કરીશ શું. એ જો એક મારા જેવા ત્યાગી સાધુઓને પુસ્તકોની આટલી આસક્તિ જો 4 દિવસ ઊંઘ ન લેવા દેતી હોય તો આ સંસારીઓની કેવી દશા થતી હશે? માટે આસક્તિ કસામાં રાખવાની નહીં, પછી છેલ્લે દાડે ચીડાયા એવું કર નહીં. આ બધી ચોપડીઓનો ઢગલો નર્મદામાં જઈને પધરાવી દે, એટલે મારે માથા કટમૂટી પડે ત્યારે મને શાંતિ થઈ. બધા પધરાવી દીધો, રંગ પોથા પુસ્તકો ફેંકી બધા દરિયામાં, મૂગો થઈ ડૂબી રહે સમુદરે એ શાહદા. બધાને ફેંકી દો, નાનકડી આસક્તિ પણ માનવને કેટલું એ કરે છે. વળી પાછું કહું કે સાંભળ, પાંડુરંગને આ ભગવાન ચંદ્રશેખરે બહુ સુંદર ઉપદેશ આપ્યો છે અને પાંડુરંગે એને જીવનભર સુધી ધાર્યો છે કે જો એક નાનકડી ભૂલ પણ આપણને કેવું કરે એ સંતને સહજ કર્મ પણ સતાવી દે, સહજ કર્મ પણ સંતને મુશ્કેલીમાં મૂકી દે. ગીતામાં ભગવાને કહ્યું છે કે સહજમ કર્મ કૌંતેય, આ સંત કોઈ કર્મ કરે ના, પણ સહજ કર્મ તો સંતને પણ કરવા પડે છે. શ્વાસોશ્વાસ લેવાનો, એ મોડામાંથી અન્ન ખાવાનું, અરે ભાઈ એ ગાડી ઉભા હોય અને કૂતરો આવીને ખાવાનું બગાડતું હોય તો એને હડે તો કહેવું પડે ને, એ તો સંતને કરવું પડે, એ સહજ કર્મ છે. એમાં ભગવાને કહ્યું કે બધા કર્મ છોડી દેવા, પણ આવું આવી પડેલું જે સહજ કર્મ હોય એ સંતથી છોડાય નહીં. જો સ્વામી મહારાજને પેલા બળવંત બ્રાહ્મણ તો ભાલો જ ન, અને ત્યાં એ મોડા પડી ગયા, એ અતિસાર નો રોગ થઈ ગયો, ઝાડા થવા લાગ્યા. સ્વામી મહારાજે જોયું કે એની સેવા કરનાર કોઈ નથી, આ સહજ કર્મ છે. બાકી સંન્યાસી ને શું હતું ભાઈ, મારે તારે શું લાગે વળગે, જતા રહ્યા હોત તો. એના સાથીદારો હતા, ગામના હતા, એ બધા જતા રહ્યા. પણ આ ભગવાન સ્વામી મહારાજે જાણ્યું કે મારું સહજ કર્મ છે, એટલે એની સેવા કરી, એના મળ વિસ્તા ધોયા આખી રાત ઠંડીમાં, આવી રીતે એની સેવા કરી, તો એ સહજ કર્મ કહેવાય. એ જો સાંભળ મારી એક વાત, એ ચંદ્રશેખરજી ગુજરાતી હતા, અમદાવાદ ગાંધીનગર જિલ્લાના એક ગામના એ રહેવાસી હતા. નાનપણમાં વૈરાગ્ય આવી ગયો એટલે હિમાલયમાં ચાલ્યા ગયા, હિમાલયમાં તપશ્ચર્યા કરી અને બિલકુલ બેભાન અવસ્થામાં, ઠેઠની અવસ્થાએ પહોંચી ગયા. એ વખતે દેવાસ, આપણે આ મધ્યપ્રદેશમાં એટલામાં દેવાસ છે, એ દેવાસના ઠાકોર સાહેબ રાજા અને પાલનપુરના નવાબ, એ બંને હિમાલય ગયેલા. એ લોકો ફરવા માટે શિકાર કરવા નીકળેલા, ત્યાં રસ્તામાં સંતને પડેલા જોયા, એટલે બંને ઉંચકી અને પોતાની જીપમાં મોટરમાં બેસાડી દીધા, અને મોટરમાં બેસાડીને પોતાના બંગલે લાવ્યા, અને પછી અહીંયા ગુજરાત લાવ્યા. આ ગુજરાતમાં જતા નર્મદા કિનારે મોટચક્કા આગળ આશ્રમ બનાવી આપ્યો અને ત્યાં રહેવા લાગ્યા. એક દિવસ દેવાસના રાજા રાણી આવ્યા મહારાજના દર્શન કરવા, કે બાપજી અમે નિર્ણય કરી રહ્યા છે કે 8 દિવસ તમારી સેવામાં રહેવું. ચંદ્રશેખરે કહ્યું કે રાજા આ તમારું કામ નથી, અને એ તમારું કામ નહીં, હું નગ્ન સાધુ અને તમે રાજા રાણી બંને મારી સેવામાં રહો એ બરાબર નથી, તમે જાઓ. કે ના મારે રહેવું જ છે, બહુ ના મારે તો રહો. તારે સવારને તો સારું ગયું, બપોરે પાછા સ્વામી બહાર નીકળ્યા એટલે રાજા રાણી એમની પાસે આવીને બેઠા, ધર્મની ચર્ચા કરી રહ્યા છે. એ વખતે દેવાસથી ઘોડેશ્વર આવ્યો કે મહારાજા સાહેબ ચારો દિવાન સાહેબને બોલાવે છે. કેમ? કે પોલિટિકલ એજન્ટ આવવાનો છે અને તમારી સહીની જરૂર છે એટલે આવવું પડશે. રાજાએ કહ્યું ભગવાન જો રાજાને ના પાડી દીને કે આ કામ તમારું નથી, હવે જવાનું આગળ હું જઈશ પણ હમણે પાછું આવું છું, રાણી અહીંયા રહે છે. રાણીને એકલા રાખીને રાજા દેવાસ ગયા. આ બાજુ રાત પડી પણ તોય રાજા પાછા ન આવી શક્યા, એટલે રાણી પોતાનો તંબુ બનાવેલો હતો સરસ, એ તંબુમાં ગયા અને મહારાજ પોતાની કુટીરમાં ગયા. પેલા રાણીએ અત્યાર સુધી આવા જંગલમાં રહેલા નહીં, આવો ખોરાક ખાધેલો નહીં, એટલે એમના પેટમાં ગળુંડું થયું અને અતિશાર થયો, એવા ઝાડા થવા લાગ્યા કે રહેવાય જ નહીં. અને એટલા ઝાડાથી થોડી વારમાં રાણી બેભાન બની ગયા. આ સંતને ખબર પડી ગઈ કે રાણીને ઝાડા થઈ ગયા છે, જોયું તો બધા વસ્ત્રો બગડેલા, બેભાન પડેલા. સંત ગયા એના ઓરડામાં, તંબુમાં, એના વસ્ત્રો બદલાવ્યા, બધા ધોઈ નાખ્યા, બીજા વસ્ત્રો પહેરાવ્યા, ત્યાં ફરી બગાડ્યા, ફરી ધોઈ નાખ્યા. ચંદ્રશેખરે આખી રાત એની સેવા કરી. કહ્યું કે જો પાંડુરંગ હું નગ્ન દિગંબર સાધુ, મારા શરીર પર એક સૂતરનો તાતણો નહીં, આ રાજાની એકદમ રૂપાળી રાણી જોવાન, આખી રાત એને પણ મારે એના અવયવો ધોવા, મારે લગ્ન કરવી પડી અને વસ્ત્રો બદલાવવા પડ્યા, અને એ વસ્ત્રો બદલાવીને પાછો હું બેસું અને ફરી પાછો ખરડાય ફરી પાછો જઉં. આવી રીતે આ સહજ કર્મ છે, એ તો આપણને છોડે જ નહીં, એટલે શિષ્ય શિષ્યાની બહુ ધમાલ રાખીશમાં. એ બહુ શિષ્યો હોય ને, એ શિષ્યોની વણઝાર સંતોનું પતન કરે છે. હા, માટે જે બહુ શિષ્યો હોય એ સંતને બિચારાને ગર્તમાં પડવું પડે છે. એક સાધુ હતા, એ ફરતા ફરતા એક ગામમાં ગયા, સાધુ સાત્વિક હતા. એક શેઠને ઘેર ગયા, શેઠે જાણ્યું કે સાધુ સારા છે, પોતાને ઘેર રાખ્યા, ધર્મનો ઉપદેશ કર્યો, બધાને આનંદ આવ્યો. શેઠના 2 દીકરા હતા, શેઠે દીકરાઓને કહ્યું બેટા આ બહુ સારા સાધુ છે, તમે એમની કંઠીમાં આવી દો, એમને ગુરુ બનાવી દો. એટલે બંને છોકરાઓએ, બંને દીકરાઓએ આ સંતને ગુરુ બનાવી દીધા. પછી સંત તો ચાલ્યા ગયા. થોડા વખત પછી શેઠ મરી ગયા, શેઠાણીએ મરી ગયા. બે દીકરા ભાગ વેચવા બેઠા, સોનું વેચ્યું, ઘરો વેચ્યા, એમાં ઝઘડા થયા, તકરાર થઈ. હવે બોલ ભાઈ, બે વચ્ચે એક વસ્તુ બાકી રહી છે કે હા, આપણા બે વચ્ચે ગુરુ હોવ એક જ છે આપણો. બે જણા આપણા ગુરુ ને વેચી લો. એ કેવી રીતે વેચીશું કે જો જમણો પગ તારો અને ડાબો પગ મારો. લખાણ કરી લીધું કે ગુરુ નો જમણો પગ મોટા ભાઈ ને ભાગ આવ્યો છે અને ગુરુ નો ડાબો પગ નાના ભાઈ ને ભાગ આવ્યો છે. આ બરાબર નક્કી થયું. થોડા દિવસ પછી પેલા મહારાજ ફરતા ફરતા ગામમાં આવ્યા. લાવ તારે શેઠ ને ઘેર જવું. ખબર પડી કે શેઠ તો મરી ગયા, બે ભાઈઓએ ભાગ વેચી દીધા, બંને જુદા થઈ ગયા. તો લાવ મોટા છોકરાને ત્યાં જવું. એક કે પેલા મોટા છોકરાને ઘેર આવ્યા. આવો બાપજી, મારા ગુરુ મહારાજ આવ્યા. એમને બેસાડ્યા આસન પર. પછી કહ્યું, બાપજી તમારો જમણો પગ લાવો. એને જાણ્યું કે હવે પગની પૂજા કરવી હશે. થાળીમાં જમણો પગ મૂક્યો, દૂધ થી ધોયો, ચંદન કર્યું, ફૂલો ચડાવ્યો, પગે લાગ્યો. મહારાજ ના મનમાં કહેવાય, હવે ડાબો મૂકવું, કારણ કે દેવ પગ ધોશે ને. આ તો પેલા એ જ્યાં ડાબો મૂકો હેઠ, આ તો મારા દુશ્મન નો પગ છે. આગળ તારી ની હું તોય આવ્યો પાછો. દંડો લઈને એ પગમાં બે ચાર ઝાપી દીધા. બાપજી ઓલા મને મારે મારી નાખી, મારો પગ ભાગી ગયો. અરે સારા દુષ્ટ, એનો પગ આવી ગઈ છે, મારે તો આની પૂજા કરવાની. મહારાજ તો આશ્ચર્ય પામી ગયા. લંગડાતા લંગડાતા પેલા નાના ભાઈ ને ઘેર ગયા કે શું થયું, કે એને મને એને મારા પગને માર્યો, એના પગને હું કેમ જવા દઉં. પેલા એ લાટ લઈને પેલો પગ ભાગી નાખ્યો. મહારાજ ના બે પગ ભાગી ગયા ભાઈ. શિષ્યો ની ભણઝાર સંતો ની આવી અવદશા કરે છે. એટલે જે સાચા શિષ્યો છે ને એને સંતો છે ને એ શિષ્યો બનાવતા નથી. અવધૂતજીએ કોઈને શિષ્ય બનાવ્યો નથી. એ ચંદ્રશેખર ની વાણી, ન શિષ્ય શિષ્ય એને માને ગુરુ સહુને. એ પોતે બધાને જ ગુરુ માનતા. આ મારો શિષ્ય છે, કંઠી નહીં કે દીક્ષા નહીં કે ભિક્ષા નહીં, એવું બાપજીએ રાખ્યું જ નતું. આ ચંદ્રશેખરે ચેતવ્યા હતા કે જો આ શિષ્યોની વણઝાર આપણી કેવી આવું દશા કરી નાખે. ચંદ્રશેખર બીજી એમનું દ્રષ્ટાંત આપ્યું કે મારે ત્રાટક કરવું હતું, એટલે ભોયરું ભોયરામાં જઈને ત્રાટક કરવાનું. એટલે એક બિંદુ ઉપર પોતાની આંખ સ્થિર કરવાની, એને ત્રાટક કહેવાય. ઉનાળાનો દાડો ભોયરામાં ઉતરતા પહેલા પેલા સ્વામીએ, આ ચંદ્રશેખરજીએ એક જુવાન શિષ્ય હતો એને કહ્યું કે જો અહીંયા બારણે ઉભો રહેજે, હા, કોઈને અંદર આવવા દઈશ ના. એમ કરીને બારણું ખાલી બંધ કરીને પેલા ચંદ્રશેખરજી નીચે ઉતરી પડ્યા અને આમ ત્રાટક કરવા લાગ્યા. એકાદ કલાક કર્યું હશે, એટલામાં ઇન્દોરથી એક મોટો શેઠિયો મોટર લઈને આવ્યો. પેલા શિષ્યને પૂછ્યું કે મહારાજ ક્યાં છે, કે મહારાજ તો અંદર સમાધિમાં છે, હમણાં દર્શન નહીં થાય, એ સોજે ઉઠશે પછી આવો. અરે ભાઈ અમારે ઉતાવળ છે, એક દર્શન જ કેમ, અમારે વાતચીત તો કઈ કરવી નથી, પણ ના અંદર છે. પેલા એ 5 રૂપિયાની નોટ આપી દીધી. ના એવું નહીં આવે. અરે ભાઈ તમે બ્રાહ્મણ છો, ગુરુ મહારાજ ના શિષ્ય છો, તમને લેવા લાયક છો, લઈ લો ને. 5 રૂપિયા પડ્યા એટલે કે દર્શન તો અહીંથી કરાવી દઉં તમને, અંદર નહીં જવાનું. એથી જ કરાવી દે ને, અમારે તો આમ દર્શન કરીને જતું રહેવું છે. 5 રૂપિયા મળ્યા એટલે પેલા શિષ્ય બહારનું ઉગાડ્યું. જેવું બહારનું ઉગાડ્યું ને એવી ગરમ ગરમ હવા અંદર ગઈ અને મહારાજ તો આમ આંખે તાટક કરતા હતા, એમની આંખમાં પેલી એવી ગરમ ગરમ હવા ગઈ, આંખ ફૂટી ગઈ. મહારાજ અંધ બની ગયા. જો આ શિષ્યની કેવી ભૂલ થઈ. બાપજીને કહ્યું તે દિવસથી ચંદ્રશેખરે કે કોઈ દિવસ શિષ્ય ઉપર વિશ્વાસ મૂકતો ના, ધ્યાન ધરવા બેસે તારે બરાબર તારી જાતે જ બારણો બંધ કરીને બેસજે, નહીં તો કોઈ દિવસ આ મુસીબત માં મૂકી દેશે. એટલે શિષ્યોની વણઝાર સંતોનું આ રીતે પતન કરી નાખે છે. અવધૂતજી એટલે કોઈને શિષ્ય શિષ્યા બનાવ્યા નતા. આવા ચંદ્રશેખરજી મોર ચક્કામાં એમનો આશ્રમ હતો, ત્યાં પહોંચે ગયા પુલની આગળ નર્મદાના કિનારે. તો આ ચંદ્રશેખરજી બહાર ગયા હતા એટલે ઉદ્ધવજીએ પત્ર લખ્યો કે હું પાંડુરંગ હવે ઘર છોડીને નીકળી ગયો છું, મારે સાધના કરવી છે, તો આપની નિશ્રામાં થોડા દિવસ સાધના કરું તો કેમ બનશે? આપ આ પધારશો, મને રજા આપો છો? એટલે એમનો કાગળ આવ્યો કે મારું હવે શરીર જતું રહેવાનું છે, એટલે મારી નિશ્રામાં તમે રહેશો ના, પણ તમે નર્મદાના કિનારે જાઓ, માં નર્મદા તમારી રાહ જોઈ રહી છે, માટે તમે તહી જાઓ. એટલે એમને પણ નર્મદા કિનારાનો જ આ એલાન આપ્યું. એટલે અવધૂતજી ત્યાંથી ઉઠ્યા, આવ્યા ગુજરાત અને વડોદરામાં આવ્યા. હવે વડોદરામાં એક લંગડે સ્વામી કરીને બહુ જ પરમહંસ કોટીના સંત રહેતા હતા. પાંડુરંગે વિચાર કર્યો કે લાવ તારે હું એમને ત્યાં જઉં અને એમને મળું. એટલે પાંડુરંગ પેલા સરસિયાના